आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार मोक्ष मार्ग नो अधिकार छे। एमा आपणे सम्यक दर्शन आदिक नु साचू लक्षण, एना पछी तत्व सात ज केम एनो विचार करी रह्या छीए। मोक्ष मार्ग प्रकाशक 15मी आवृत्ति मां पाना नंबर 322 ऊपर सौथी नीचेना पेरेग्राफ में आपणे ए वात लीधी के प्रश्न नु स्पष्टीकरण रूपे ए वात लीधी के एनु श्रद्धान सम्यक दर्शन कयुं, पण दर्शन तो सामान्य अवलोकन मात्र छे तथा श्रद्धान प्रतीति मात्र छे, तो एने एकार्थपणुं केवी रीते संभवे। अने एमां पंडित जे स्पष्टता करी कि सामान्य अवलोकननी वात जे लेवामां आवी छे ए अने श्रद्धान, तो ज्यां जे प्रकरणमां जे वात होय ए प्रमाणेनो अर्थ लेवो जोईए। एटले अहींया दर्शन शब्दनो अर्थ ए रीते लेवामां आव्यो छे के ए श्रद्धान तरीके, एटले दर्शन शब्दनो अर्थ पण अहीं श्रद्धान मात्र ग्रहण करवो। एटला सुधी आपणे स्वाध्याय कर्यो अने हवे आगळ स्वाध्याय 323 पाना ऊपर प्रश्न छे। अहीं विपरीत अभिनिवेश रहित श्रद्धान करवुं कयुं तेनुं शुं प्रयोजन? विपरीत अभिनिवेश विना खोटी ऊंधी मान्यता, खोटा अभिप्राय विना, ऊंधा अभिप्राय विना श्रद्धान करवानुं कयुं छे तो एनुं शुं प्रयोजन? અહીંયા ઉત્તર આપ્યો છે કે અભિનિવેશ નામ અભિપ્રાયનું છે। અભિનિવેશ કહો કે અભિપ્રાય કહો, જેઓ તત્વાર્થ શ્રદ્ધાનનો અભિપ્રાય છે તેઓ નહીં હોતા અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીત અભિનિવેશ છે। તત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી, પણ ત્યાં અભિપ્રાય એવો છે કે જીવ અજીવને ઓળખી પોતાને અથવા પરને જેમ છે તેમ માનવા, આશ્રવને ઓળખી તેને હેય માનવો, બંધને ઓળખી તેને અહિત માનવો, સંવરને ઓળખી તેને ઉપાદેય માનવો, નિજરાને ઓળખી તેને હિતનું કારણ માનવું, તથા મોક્ષને ઓળખી તેને પોતાના પરમહિતનું કારણ માનવું, પોતાનું પરમહિત માનવું, મોક્ષને ઓળખી તેને પોતાનું પરમહિત માનવું, એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનનો અભિપ્રાય છે। તત્વાર શ્રદ્ધાન એટલે એમ નહીં કે માત્ર છ દ્રવ્યની શ્રદ્ધા અને તત્વોની નવ તત્વની શ્રદ્ધા, એટલી વાત નથી એમ પંડિતજીનું કહેવું છે। એ દ્વારા પોતે વસ્તુને જેમ છે તેમ સમજવું અને એમાં પોતાને શું બાધારૂપ છે અને શું હિતરૂપ છે, શું નકામું છોડવારૂપ છે અને શું ગ્રહણ કરવારૂપ છે એનું શ્રદ્ધાન આવી જાય છે। એટલે એ પ્રમાણે તત્વાર શ્રદ્ધાનનો અભિપ્રાય છે। વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન કરવું એવું કહેવાનું શું પ્રયોજન એની અહીંયા સ્પષ્ટતા ચાલે છે। હવે તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે. સત્ય તત્વાર્થ શ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે. ઉલટા અભિપ્રાયનો અભાવ ક્યારે થાય? ઊંધો અભિપ્રાય, ખોટો અભિપ્રાય બંધાઈ ગયો હોય તો એ ખોટો અભિપ્રાય ક્યારે જાય? તો કે સાચી શ્રદ્ધા, સાચો અભિપ્રાય થાય ત્યારે. એટલે તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે. અને સત્ય તત્વાર્થ શ્રદ્ધાન થતાં તેનો અભાવ થાય છે. માટે તત્વાર્થ શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશ રહિત છે એમ અહીં કહ્યું છે. અથવા બીજી પણ વાત કરે છે અહીંયા કે કોઈને આભાસ માત્ર તત્વાર શ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીત પણ છૂટતું નથી. એટલે હજી અભિપ્રાયમાં તો હજી એને ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા, મિથ્યાત્વ રહ્યું છે, પણ આભાસ માત્ર એમ છે કે પોતે બધાને જેમ છે તેમ શ્રદ્ધે છે, માને છે, પોતે બધાને બરાબર યથાર્થ સમજે છે અને પોતાને યથાર્થ શ્રદ્ધા છે એવો એને આભાસ છે. પણ હજી એના અભિપ્રાયમાંથી તો એ ઊંધો અભિપ્રાય, ઊંધી માન્યતા, મિથ્યાત્વ એ હજી ગયું જ નથી. એની અહીંયા વાત કરે છે, કહે છે કે કોઈને આભાસ માત્ર તત્વાર શ્રદ્ધાન હોય છે કે જીવને જીવ માની અને પૂતગળને પૂતગળ માની અને હા કે અમે પણ માનીએ છીએ, આપણે બધા એવું જ કરી રહ્યા છીએ. જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય ત્યારે તો આપણે જીવને જીવ માની અને પૂતગળને પૂતગળ માનીએ, પણ શાસ્ત્ર અભ્યાસ પૂરો થયા પછીથી એ પૂતગળની જે રચનાઓ, સ્કંધ છે એના તરફ કેટલો બધો રાગ થાય છે, કેટલી બધી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે, એ આભાસ માત્ર જ છે. ખરેખર તત્વ નો સાચો નિર્ણય થયો નથી, એની સાચી જેમ છે તેમ શ્રદ્ધા થઈ હોય તો એટલા રાગદ્વેષ હોય જ નહીં. રાગદ્વેષ થાય છે એનું કારણ જ એ છે કે એને સાચા અર્થમાં શ્રદ્ધાન થયું નથી. એની વાત કરી કે આભાસ માત્ર તત્વ શ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીત પણ છૂટતું નથી. કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરંગમાં હોય તો તેને સમ્યક દર્શન થાય નહીં. જેમ કે દ્રવ્યલિંગી મુનિ જીન વચનથી તત્વોની પ્રતીતિ તો કરે છે, પરંતુ શરીર આશ્રિત ક્રિયાઓમાં અહંકાર અથવા પુણ્ય આશ્રવમાં ઉપાદેયપણું આદિ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. માટે તત્વાર્થ શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહિત છે તે જ સમ્યક દર્શન છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાનની વાત કરી એટલું જ નહીં, પણ એની સાથે જે વિશેષણ મૂક્યું છે કે વિપરીત અભિનિવેશ રહિત એવું તત્વાર્થ શ્રદ્ધાન, કેમ કે એવું નહીં થાય તો પછી એને સમ્યક દર્શન નહીં થાય. અને એમાં અહીંયા ઉદાહરણ એમ આપ્યું કે જે મુનિ છે, સમ્યક દર્શન વિનાના મુનિ છે, અને એમની વાણીમાં તો એમ આવે છે કે જિનેશ્વર ભગવાને જેવું કહ્યું છે એવું જ બધું સ્વરૂપ છે, એમ જ બધા તત્વો છે, એમ જ છ પ્રકારના દ્રવ્યો છે, એ બધું એમ જ છે. આવું હોવા છતાં પણ જે ક્રિયાઓ માત્ર શરીરની જ છે એવી ક્રિયાઓમાં એ ધર્મ માને છે, ઉપવાસ આદિની ક્રિયાઓ વગેરેમાં એ ધર્મ માને અને એ કરવા લાયક છે, જેનાથી પુણ્યબંધ થાય એવા શુભ ભાવો કરવા લાયક છે, એવી જો એમની માન્યતા પડી હોય, એવો એમનો અભિપ્રાય રહેતો હોય, તો એ અભિપ્રાય એ વિપરીત અભિપ્રાય છે. અને એવા વિપરીત અભિપ્રાય સહિત એમની જે કંઈ શ્રદ્ધા છે એ શ્રદ્ધા સમ્યક દર્શનનું કારણ થતું નથી. સમ્યક દર્શનનું કારણ તો ત્યારે જ થાય કે અભિપ્રાયમાં પણ જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ પરમ સત્ય આવ્યું છે એવો અભિપ્રાય પણ વર્તતો હોય, અને એવો અભિપ્રાય હોય, પોતાનો એવો જ અભિપ્રાય હોય અને એવી જ તત્વની શ્રદ્ધા છે તો સમ્યક દર્શન થાય છે. એટલે વિપરીત અભિનિવેશ રહિત જીવ આદિ તત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે તથા સમ્યક દર્શન લક્ષ્ય છે. સમ્યક દર્શન લક્ષ્ય છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે એ લક્ષ્ય છે. અને સમ્યક દર્શનનું લક્ષણ શું છે તો કે વિપરીત અભિનિવેશ વિનાનું જીવ આદિ તત્વોનું શ્રદ્ધાન. તત્વાર્થ સૂત્રમાં પણ એ જ કહ્યું છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ પહેલા અધ્યાયનું બીજું સૂત્ર છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એનો અર્થ થાય છે કે તત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યક દર્શન છે. જેમ પદાર્થો છે તેમ જ પદાર્થોને શ્રદ્ધવા, એવી જ શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન. સર્વાસિદ્ધિ નામની તત્વાર્થ સૂત્રની ટીકામાં તત્વ આદિ પદોનો અર્થ પ્રગટ લખ્યો છે, અથવા તો સાત જ તત્વ કેમ કયા તેનું પ્રયોજન લખ્યું છે, તે અનુસાર અહીં કંઈક કથન કર્યું છે એમ જાણવું. વળી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એમ જ કહ્યું છે. ત્યાં 22મી ગાથાનો અર્થ અહીંયા લીધો છે કે જીવ અજીવ આદિના તત્વાર્થાના સદૈવ કર્તવ્યમ શ્રદ્ધાનમ વિપરીત અભિનિવેશ વિવિક્ત આત્મરૂપમ તત્, એટલે વિપરીત અભિનિવેશથી રહિત જીવ અજીવ આદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે, એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. દર્શન મોહરૂપ ઉપાધિ દૂર થતા પ્રગટ થાય છે માટે આત્માનો સ્વભાવ છે. ચતુષાદી ગુણસ્થાનમાં પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદભાવ રહે છે એમ જાણવું. આ એક વાત મહત્વની છે કે જે સાચી શ્રદ્ધા થઈ એ ક્યાં સુધી સાચી રહે, તો કે એ સાચી શ્રદ્ધા એ સદાકાળ કાયમ રહે છે. એટલે સિદ્ધ અવસ્થામાં પણ એ શ્રદ્ધા તો એમ જ રહે છે. આ સંબંધીની થોડીક સ્પષ્ટતાઓ પછી આગળ આવશે કે સિદ્ધને પણ આ શ્રદ્ધા હોય, સમ્યક શ્રદ્ધા હોય, સમ્યક તો ગુણ, એના વિશેની આગળ વાત આવશે. અહીંયા આપણે એ વાત ચાલતી હતી, એ પૂરી થઈ, કે તત્વ સાત જ કેમ છે એનો આખો વિસ્તાર જે હતો એ પંડિતજીએ આપણને સમજાવ્યો કે સાત તત્વનું શું પ્રયોજન છે. એમ કેમ ન કહ્યું કે જીવ અનંત છે અને અજીવ પણ અનંત જે છે, તો પછી એ પ્રમાણે એ બધાને કેમ લેવામાં ના આવ્યા, અથવા તો બેને જ કેમ ન લેવામાં આવ્યા એની વાત કરી. કેમ કે બે દ્રવ્ય અપેક્ષાએ લેવામાં આવ્યા અને સાથે એ બંનેના સંબંધથી થતી જે પાંચ પર્યાયો, એ પાંચ પર્યાયોને લેતા એ સાત તત્વો કયા, અને એની શ્રદ્ધા કઈ રીતે કરવી, તો કે ખોટા અભિપ્રાય વિના, વિપરીત અભિપ્રાય વિના જે શ્રદ્ધા કરવામાં આવે એનું નામ સમ્યક દર્શન છે. અને વિપરીત અભિપ્રાય શું છે એની વાત કરી, માન્યતા કેવી રીતે હોવી જોઈએ, તત્વોને જાણીને, તત્વો જાણવાથી કંઈ સાચી શ્રદ્ધા થઈ એમ નહીં, પણ તત્વોને જાણીને પોતાને માટે શું હિતરૂપ છે અને પોતાને માટે શું અહિતરૂપ છે એ પણ બરાબર સમજવું જોઈએ, જાણવું જોઈએ, અને એમ જ પછી શ્રદ્ધા અને એમ જ પુરુષાર્થ થવો જોઈએ. તો એ તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનની વાત એમાં આવી. આ વખતે એક વાત યાદ કરાવું કે ગુરુદેવના પ્રવચનમાં આ તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમની વાત જે આવી છે એ પણ આ રીતે જ લેવામાં આવી છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ જે લેવામાં આવ્યું છે એ આ પ્રકારે જ લેવામાં આવ્યું કે તત્વની સાચી શ્રદ્ધા પણ તત્વની સાચી શ્રદ્ધા વાંચી જઈએ અને મને શ્રદ્ધા છે કે હા જીવ પણ છે અને અજીવ પણ છે, એટલા માત્રથી કામ નહીં ચાલે. જીવ છે અને અજીવ પણ છે, પણ એમાં તારું પ્રયોજન શું છે? તો તારે એ તત્વોને સમજીને એ નિર્ણય કરવાનો છે કે મોક્ષ તત્વ છે, મોક્ષ તત્વ છે અને એ મોક્ષ તત્વનું સ્વરૂપ આવું છે, એ શુદ્ધ આત્માનું જ સ્વરૂપ છે એવો નિર્ણય કરી અને એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો છે, ત્યારે બીજા તત્વો જે આશ્રવ તત્વ છે, એ આશ્રવ તત્વની સામે સંવર છે અને બંધ તત્વ છે એની સામે નિર્જરા છે. એટલે એ આશ્રવ એ મને હિતરૂપ નથી, એને બદલે મને સંવર છે તે હિતરૂપ છે. અને જે બંધાઈ ગયું છે, બંધ પડી ગયા છે, એને પણ છોડવા છે તો એની સામે નિર્જરા કરવી છે, એ પણ પ્રયોજન છે. એટલે એમ પાંચેને લેવાના અને એમ પુરુષાર્થ ઉપડે તો સાચા અર્થમાં સાચા અભિપ્રાય સહિત એ સાત તત્વોની શ્રદ્ધા થાય. બાકી તો પંડિતો ભણાવે છે એ રીતે આપણે પણ પકડી લઈએ અને આપણે એના વિશે બોલી જઈએ. નાના બાળકોને આજકાલ તો ઘણું અહીંયા શીખવાડવામાં આવે છે અને પછી એ જ્યારે અહીંયા બધાની વચ્ચે બોલી જાય એટલે લોકો તાળીઓ પણ પાડે છે અને કહે છે કે જો હા વાહ બહુ સરસ બહુ સરસ, પાઠશાળામાં શીખવાડ્યું હોય, ગોખાવડાયું હોય, અને પછી એ બધાને પછી જ્યારે આવી શિબિર વગેરે થાય ત્યારે એ બાળકોને પણ ત્યાં લાવવામાં આવે અને એ બાળકો પણ બોલી જતા હોય છે અને બધા એમ માને કે બહુ સારો અભ્યાસ છે, છોકરાઓ બહુ સારું સમજી રહ્યા છે. હવે એ કેટલું સમજ્યો છે એ વાત તો જુદી છે. કેટલીક વખત તો એને ઉખાવડ આવ્યું હોય, એ બિચારો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોય, એ બધી વસ્તુના અર્થ પણ સમજ્યો ન હોય એને, અને એ ભાવ હજી પકડાયો ન હોય અને એ 5-6 વર્ષનું બાળક બોલી જાય, ઇંગ્લિશમાં એની સ્ક્રિપ્ટ લખીને આપવામાં આવ્યું હોય, મૂળ ગુજરાતી કે હિન્દી સ્ક્રિપ્ટ પણ એને ઇંગ્લિશમાં લખીને આપવામાં આવ્યું અને વાંચી જાય છે, તો એ કંઈ શ્રદ્ધા નથી થઈ જતી, એ સાચી વસ્તુ નથી બનતી. એટલે આપણે માટે એવું ન થાય કે આપણે વાંચીએ, ગોખીએ, યાદ રાખીએ, ચર્ચા કરીએ અને મૂળ ભાવને ન પકડીએ, એવું ન થાય એ માટે પંડિતજીએ આ વિપરીત અભિનિવેશ ઉપર થોડો વિસ્તાર કર્યો. હવે આગળ અહીંયા વિષય બદલાય છે કે તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષનો પરિહાર. એની સાથે આગળ ને આગળ એ જ વાત કરી છે, કેટલી બધી જગ્યાએ એમાં જુદી જુદી રીતે ક્યાં તત્વાર્થ શ્રદ્ધાનમાં અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ કે લાગે છે એ બધું લેવામાં આવ્યું છે. હવે અતિવ્યાપ્તિ, અસંભવ, અવ્યાપ્તિ વિશે આપણે આગળ 2 સ્વાધ્યાય પહેલા કરી ગયા છીએ, પણ કદાચ જો એ વાત બધાને ભૂલાઈ ગઈ હોય તો ફરી પાછું યાદ કરાવી દઈએ આપણે કે કોઈ પણ લક્ષણ હોય, એ લક્ષણ જેના લક્ષણ તરીકે આપણે વર્ણવતા હોઈએ કે આનું લક્ષણ આ, તો એ લક્ષણ એવું હોવું જોઈએ કે એ લક્ષણ એમાં એ જેને માટે વર્ણવીએ છીએ એમાં હોય હોય ને હોય જ એક વાત, એ બીજામાં ન હોય બીજી વાત, અને એવું ન હોય, એવું એમાં ન હોય કે એ હોય જ નહીં અને આપણે વર્ણવીએ. એટલે એ અતિવ્યાપ્તિમાં બીજામાં પણ જો હોય તો એ લક્ષણ એનું જ લક્ષણ નથી, એટલે એ દ્વારા એ જ પદાર્થનો ખ્યાલ ના આવી શકે. આપણે ગળ્યો પદાર્થ લઈએ અને પછી એમ કે ગળપણ છે એ સાકરનું લક્ષણ છે, તો ગળપણ તો ગોળમાં પણ છે અને બીજી ઘણી જગ્યાએ પડ્યું છે, એટલે એ કંઈ ગળપણ એ સાકરનું લક્ષણ ન કહેવાય, ધી કેરેક્ટરિસ્ટિક ન કહેવાય. એટલે એમાં શું કહેવાય કે જ્યારે ગળપણને સાકરનું લક્ષણ કહીએ તો એ અતિવ્યાપ્તિ દોષ આવ્યો કહેવાય, કે ભાઈ ગળપણ તમે સાકરનું કહો એટલે એ સાકરમાં જ હોય ને, એ તો બીજે પણ હોય, ગોળમાં પણ હોય, ઘણા પદાર્થમાં હોય, એટલે એ અતિવ્યાપ્તિ કહેવામાં આવે. હવે એની એમ કહેવામાં આવે કે ગોળમાં સફેદી, જે સફેદી પણ ગોળમાં છે જ નહીં તો અંદર આવતું જ નથી એને અસંભવ કહેવામાં આવે, એ સંભવ જ નથી, એ તો ગોળ તો આવો જ કલરમાં હોય, એ અસંભવ થયો. અને કોઈક વખતે હોય ને કોઈ વખતે ન હોય, એટલે બધામાં ન હોય અમુકમાં હોય, એવું જો લક્ષણ લેવામાં આવે તો અવ્યાપ્તિ કહેવામાં આવે. તો અવ્યાપ્તિ ન હોય અને છતાં પણ એને કહી દેવામાં આવ્યું હોય કે એ લક્ષણ અંદર દ્વારા એ જાણવામાં આવે તો એ અવ્યાપ્તી દોષ છે. તો એ કેટલાકમાં હોય ને કેટલાકમાં ન હોય અને છતાં પણ એ લક્ષણને લઈ લેવામાં આવે કે આ લક્ષણ એનું છે તો એ અવ્યાપ્તી દોષ કહેવામાં આવે. તો એ પ્રમાણે એ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ આપણે કરી ગયા છીએ એટલે વધારે અહીંયા નથી લેતા. અને અસંભવ એ હોય છે. હવે એ વાતને અહીંયા આપણે લેવી છે કે અહીંયા શું કહે છે કે તત્વાર શ્રદ્ધાનમ, એ તત્વાર શ્રદ્ધાન લક્ષણમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષનો પરિહાર એ વાત અહીંયા કરવી છે. પાના નંબર 324 ઉપર તત્વાર શ્રદ્ધાન લક્ષણમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ ને અસંભવ એવા દોષો નથી હોતા. તત્વાર શ્રદ્ધાન લક્ષણ, તત્વની શ્રદ્ધા એને શેનું લક્ષણ કહેવામાં આવ્યું છે? સમ્યક્ત્વનું લક્ષણ જે કહેવામાં આવ્યું એ સમ્યક્ત્વના એવા લક્ષણમાં એ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ કે અસંભવ એવો દોષ હોતો નથી એમ અહીંયા કહેવું છે. તો એ માટે અહીંયા જે લખવામાં આવ્યું છે એ આપણે લઈએ એનો અભ્યાસ કરીએ. પ્રશ્ન પહેલો એમ કર્યો કે પશુને તિર્યંચ આદિ પશુ આદિને તુચ્છ જ્ઞાની કેટલાક જીવો સાત તત્વના નામ પણ જાણી શકતા નથી, એ બધાને એનું જ્ઞાન હોતું નથી. પશુને કંઈ સાત તત્વના નામે આવડતા નથી, એનું જ્ઞાન નથી, છતાં તેમને પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી છે. માટે તત્વાર્થ શ્રદ્ધાનપણું સમ્યક્ત્વનું લક્ષણ તમે કહો છો તેમાં અવ્યાપ્તિ દૂષણ લાગે છે. શું પ્રશ્ન છે? અવ્યાપ્તિ દૂષણ મૂક્યું છે ને, તો અવ્યાપ્તિ એટલે એમાં હોય નહીં અને એ લક્ષણ થતું હોય એવું અમને તો લાગે છે. કઈ રીતે એવું લાગે છે? તો કે એવા તુચ્છ જ્ઞાની તિર્યંચ આદિ અને બીજા કેટલાક જીવો કે જેમને આ સાત તત્વના નામ પણ આવડતા નથી, એ સાત તત્વના નામ જાણી શકે એમ પણ નથી, તેમને માટે પણ તમે સમ્યક દર્શનની પ્રાપ્તિ શાસ્ત્રમાં કહેવામાં આવી છે એમ જો માનો તો પછી એમ થાય કે તત્વાર શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું લક્ષણ છે એ એમાં નથી દેખાતું, એ અવ્યાપ્તિ દોષ લાગે છે એમ લાગે છે. એમાં અવ્યાપ્તિ છે એ લક્ષણ છે નહીં. કેમ કે તત્વા શ્રદ્ધાનની વાત કરો છો પણ એમાં તત્વોના નામ પણ એમને તો આવડતા નથી. સાત તત્વોના, સાત તત્વોના નામ ના આવડતા હોય અને સાત તત્વોની શ્રદ્ધાને એમને કેવી રીતે હોય? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન એવો કરવો છે કે એ સાત તત્વના નામની પણ જેને ખબર નથી એમને પછી એવી તત્વાર શ્રદ્ધાની વાત તમે કહો છો તે ક્યાંથી હોય? નામ પણ આવડતું નથી ને પછી એની શ્રદ્ધા ક્યાંથી હોય? તો અમને તો એવું લાગે છે કે આ અવ્યાપ્તિ દોષ છે આમાં. તો એનો પ્રશ્નનો જવાબ આપ્યો છે કે જીવ અજીવ આદિકના નામ આદિક જાણો ન જાણો અથવા અન્યથા જાણો પરંતુ તેનું સ્વરૂપ યથાર્થ ઓળખી શ્રદ્ધાન કરતા સમ્યક્ત્વ થાય છે. એક લીટીમાં મૂળ વાત કહેવી છે તે કહી દીધી કે જીવનું નામ તમે જાણો કે ન જાણો, અજીવનું નામ તમે જાણો કે ન જાણો, અથવા તો જીવને અને અજીવને તમે કોઈક બીજી સંજ્ઞા આપો, બીજું નામ આપી દો એ રીતે જાણો સંજ્ઞા તરીકે, પણ જો તમને એના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન હોય તો સમ્યક્ત્વ કહેવાય. હવે એનો વિસ્તાર કરીને સમજાવે છે સમ્યક્ત્વ કઈ રીતે છે કે ત્યાં કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. માટે જે તિર્યંચ આદિ તુચ્છ જ્ઞાની, તિર્યંચ આદિ અને તુચ્છ જ્ઞાની એટલે કદાચ બીજા એવા પણ હોય કે તિર્યંચ ન હોય અને ઓછું જ્ઞાન હોય, તો એ બધા પણ જો શ્રદ્ધા સાચી કરે, શું સાચી શ્રદ્ધા? એનું સ્વરૂપને ઓળખે કે જીવનું સ્વરૂપ આવું જ છે અને એ જીવનું સ્વરૂપ જે છે તે મારું સ્વરૂપ, એનાથી મારું સ્વરૂપ જે છે તે જીવનું સ્વરૂપ છે અને મારાથી બીજા બધા જુદા છે, આટલી શ્રદ્ધા જે થાય એ શ્રદ્ધા સાચી શ્રદ્ધા છે, એ સમ્યક શ્રદ્ધા છે. એટલે કહે છે કે કોઈને સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, કોઈ કોઈ જે છે એવું એને સામાન્યપણે ઓળખીને શ્રદ્ધાન થાય છે, અથવા તો કોઈ તો સામાન્યપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, અને કોઈ વિશેષપણે સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે. વિશેષપણે ઓળખે છે એટલે એને વધારામાં જ્ઞાન પણ છે. સમ્યક જ્ઞાનની જે વાત કરીએ છીએ તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને અહીંયા જુદા પાડી અને લીધા છે. એટલે કોઈ વિશેષપણે સ્વરૂપને ઓળખી શ્રદ્ધાન કરે છે. માટે જે તુચ્છ જ્ઞાની છે અથવા તિર્યંચ છે એમને પણ એવી શ્રદ્ધા હોઈ શકે છે, એવી શ્રદ્ધા થાય. અને એ જીવાદિકના નામ પણ જાણતા નથી તો પણ તેઓ સામાન્યપણે તેનું સ્વરૂપ ઓળખી શ્રદ્ધાન કરે છે, તેથી તેમને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. સિંહના ભાવમાં મહાવીર સ્વામી ભગવાનને સમકિત પ્રાપ્ત થયું, સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. બે મુનિઓ આકાશ માર્ગે જતા હતા અને એમણે આવી અને સિંહના ભાવમાં એ જીવને ઉપદેશ આપ્યો, અને જે કંઈ કહ્યું એ કઈ ભાષામાં કહ્યું હશે અને ત્યાં સામે સિંહ કઈ ભાષામાં કઈ રીતે સમજ્યો હશે એનો જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં મુનિઓને જે ભાવ કહેવો છે એ ભાવ એ સિંહને એ ભાવમાં પકડાયો. ભલે શબ્દોની વાત જવા દઈએ પણ એ પોતે એક જીવ છે અને બીજાથી જુદો છે એવો જે ભાવ છે એવો ભાવ એને પકડાયો, એવું ભાવ ભાષણ થયું, એવું ભાવ ભાષણ થયું. એટલે સામાન્યપણે સ્વરૂપને ઓળખાણ કરવાની જે વાત કહી છે એવું સ્વરૂપનું ઓળખાણ થયું કે આ સ્વરૂપ મારું છે અને બધાથી ભિન્ન છે. બસ આટલા પ્રકારે એને ઓળખાણ થયું. શેનું? સ્વરૂપનું. એ સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. વધારે વિશેષ જ્ઞાન નથી થયું એ વખતે. એટલે તિર્યંચના સમ્યક્ત્વ છે એ આ પ્રકારે હોય. અને સંઘની પચેન્દ્રિય મનુષ્ય ખૂબ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે છે. સિંહ પણ આમ તો સંઘની છે પણ એને એવો દ્રવ્યશ્રુતનો અભ્યાસ ક્યાં થયો છે? એટલે મનુષ્યને દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ છે અને બધા શાસ્ત્રોના સાર બધા એ જાણે છે અને પછી સમ્યક દર્શન કરે છે તો એને સાથે વિશેષતાથી જ્ઞાન પણ છે. પણ એ વિશેષતાથી જે જ્ઞાન છે એ જ્ઞાન પરોક્ષ છે. જ્યારે પેલી શ્રદ્ધા જે થઈ એ પ્રત્યક્ષ શ્રદ્ધાન થયું, એ પ્રત્યક્ષ શ્રદ્ધા છે. કેમ કે એવું પ્રત્યક્ષ શ્રદ્ધાન જે છે એ આત્માનું સામાન્ય અવલોકન થયું છે અને એ પ્રતીતિ રૂપે એ શ્રદ્ધા રહી છે. તો એ પહેલા એને આત્મા નું વેદન, કઈ રીતે વેદન થયું છે? પોતાના સ્વરૂપનું વેદન. તો કે એને અનુભવમાં આવ્યું છે કે આ સ્વરૂપ એ રીતે જે થયું છે એ શ્રદ્ધાન તો એનું પણ સાચું છે કે આ સ્વરૂપ એવું, તિર્યંચનું પણ અને મનુષ્યનું પણ. એટલે એ શ્રદ્ધાન અપેક્ષા એ કોઈ ફેર નથી. જ્ઞાનની તારતમ્યતામાં ઘણો ફેર છે. કેવળી ભગવાનને પણ શ્રદ્ધાન અપેક્ષાએ જોવા જઈએ તો એમને પણ શ્રદ્ધાન તો એમ જ છે કે આ આત્મા, પણ જ્ઞાનની તારતમ્યતાનો વિચાર કરીએ તો એમને તો પૂર્ણ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. એટલે એ વાત અહીંયા કહેવી છે અહીંયા કે શ્રદ્ધાન તો બધાનું સરખું જ છે અને શ્રદ્ધાન જે છે એને એવા જ્ઞાનના વિશેષપણા હોય અથવા ન હોય, એ તત્વના બધા નામ જાણતો હોય કે ન જાણતો હોય, છતાં પણ એને એવી શ્રદ્ધા હોઈ શકે છે એટલે એને સમ્યક્ત્વની પ્રાપ્તિ હોય છે. થોડી વધારે સ્પષ્ટતા અહીંયા કરી છે કે જેમ કોઈ તિર્યંચ પોતાનું અથવા બીજાઓનું નામ આદિક તો ન જાણે, પોતાનું નામ પણ ન જાણે, બીજાના નામ પણ ન જાણે, તિર્યંચમાં નામ નથી હોતા, પરંતુ પોતાનામાં જ પોતાપણું માને છે તથા અન્યને પર માને છે, પોતાની અંદર પોતાપણું માને છે અને અન્યને પર માને છે, તેમ તુચ્છ જ્ઞાની જીવ અજીવના નામ ન જાણે. જેને જ્ઞાન ઓછું છે એ જીવ અજીવ એવા બધા નામ જે છે છ દ્રવ્ય અને નવ તત્વના એ ન જાણે, પણ જે જ્ઞાન આદિ સ્વરૂપ આત્મા છે તેમાં તો તે સ્વપણું માને તથા જે શરીર આદિક છે તેને પર માને છે. એવું શ્રદ્ધાન તેને હોય છે એ જ જીવ અજીવનું શ્રદ્ધાન છે. વળી જેમ તેજ તિર્યંચ સુખ આદિના નામ આદિક તો ન જાણે, તો પણ સુખ અવસ્થાને ઓળખી, સુખ શું છે, સુખની અવસ્થા શું છે એને ઓળખી અને તેના અર્થે ભાવિ દુઃખના કારણોને પીછાણી કે ભવિષ્યમાં આને કારણે દુઃખ થશે એમ ઓળખીને એનો ત્યાગ કરવા ઈચ્છે છે તથા વર્તમાનમાં જે દુઃખના કારણો બની રહ્યા છે તેનો અભાવ તેને છોડવાનો ઉપાય કરે છે, તેમ તુચ્છ જ્ઞાની મોક્ષ આદિકના નામ જાણતો નથી તો પણ સર્વથા સુખરૂપ મોક્ષ અવસ્થાનું શ્રદ્ધાન કરે છે અને એવું કરી શકે છે, એવું શ્રદ્ધાન કરી અને તેના માટે તેના અર્થે એવા મોક્ષની અવસ્થાને માટે એ ભવિષ્યના બંધના કારણ જે છે એનો ત્યાગ કરે, ભાવિ બંધના કારણ જે રાગ આદિ આશ્રવ તેના ત્યાગરૂપે એ સંવરને કરવા ઈચ્છે, ભલે એને નામ ના આવડતું હોય તો પણ, તથા જે સંસાર દુઃખનું કારણ છે તેની શુદ્ધ ભાવ દ્વારા નિજરા કરવા ઈચ્છે, એ રીતે અહીંયા આશ્રવાદિકનું તેને શ્રદ્ધાન છે. એટલે અહીંયા સાતે તત્વોનું શ્રદ્ધાન જે છે તે કઈ રીતે છે એ અહીંયા પંડિતજીએ સમજાવ્યું. જો એને શબ્દો નથી આવડતા પણ એ પોતે પોતાને સ્વમાને અને બીજાને પર માને છે, એક વાત લીધી જીવ અને અજીવની નામ નથી આવડતા છતાં પણ, અને પછી પોતાનું સુખ શેમાં છે એને એ સમજે છે, એટલે મોક્ષના સ્વરૂપને એ સમજ્યો કે મુક્ત અવસ્થા છે તે એવું શ્રદ્ધાન. અને એ જ રીતે અહીંયા આશ્રવ અને સંવર અને બંધ અને નિર્જરા એને પણ લીધા. આ રીતે આ પ્રકારે તેને પણ સાત તત્વોનું શ્રદ્ધાન હોય છે, આ અહીંયા તર્કથી સમજાવવામાં આવ્યું છે. તર્ક દ્વારા સમજાવવામાં આવ્યું કે એને નામ નથી આવડતા ન જાણે છતાં પણ એને શ્રદ્ધાન તો બરાબર જ છે. આગળ પણ કહે છે કે જો તેને એવું શ્રદ્ધાન ન હોય તો રાગ આદિ છોડી શુદ્ધ ભાવ કરવાની ઈચ્છા ન થાય, એ જ અહીં કહીએ છીએ. જો જીવની અને અજીવની જાતિ ન જાણે, સ્વરૂપને ન ઓળખે તો તે પરમા રાગ આદિ કેમ ન કરે, એટલે કે કરે જ. જો રાગ આદિકને ન ઓળખે તો તેનો ત્યાગ કરવો તે કેમ ઈચ્છે, એટલે કે એ ત્યાગ ન કરે, રાગ આદિનો ત્યાગ ન કરે જો ન ઓળખે તો. અને તે રાગ આદિક જ આશ્રવ છે, રાગ આદિકનું ફળ બુરું છે એમ ન જાણે તો તે રાગ આદિક છોડવા શા માટે ઈચ્છે, એટલે એનો અર્થ એ થયો કે એ બધાને જાણે છે, ભલે શબ્દથી કઈ રીતે નથી જાણતો પણ એને એનો ખ્યાલ આવે છે. એટલે તે રાગ આદિકનું ફળ તે જ બંધ છે તથા રાગ આદિ રહિત પરિણામોને ઓળખે છે તો તે રૂપ થવા ઈચ્છે છે, એટલે કે એ બંધ રૂપ થવા ઈચ્છે છે. તે રાગ આદિક રહિત પરિણામનું નામ સંવર છે. રાગ વિનાના જે પરિણામ થવા એનું નામ સંવર. વળી પૂર્વ સંસાર અવસ્થાના કારણની હાનિને તે ઓળખે છે, તેથી તેના અર્થે તપશ્ચરણ આદિ વડે શુદ્ધ ભાવ કરવા ઈચ્છે છે. તે પૂર્વ સંસાર અવસ્થાનું કારણ કર્મ છે, તેની હાનિ તેના દ્વારા થતું નુકસાન એ જ એને જાણીને એની હાનિ કરવા ઈચ્છે છે, એટલે કે કર્મની હાનિ એટલે નિર્જરા કરવા ઈચ્છે છે. જો સંસાર અવસ્થાના અભાવને ન ઓળખે તો તે સંવર નિર્જરા રૂપ શા માટે પ્રવર્તે, એટલે સંસાર અવસ્થાનો અભાવ તે જ મોક્ષ છે. તેથી સાતે તત્વોનું શ્રદ્ધાન થતાં જ રાગ આદિ છોડી શુદ્ધ ભાવ થવાની ઈચ્છા ઉપજે છે. જો એમાંના એક પણ તત્વનું શ્રદ્ધાન ન હોય તો એવી ઈચ્છા ન થાય. એવી ઈચ્છા તુચ્છ જ્ઞાની તિર્યંચ આદિ સમ્યક દ્રષ્ટિને હોય છે, અને અહીંયા તો એમ કહ્યું કે હોય છે જ, જ મૂક્યો છે. તેથી તેને સાત તત્વોનું શ્રદ્ધાન હોય છે એવો નિશ્ચય કરવો. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોવાથી તેને વિશેષપણે તત્વોનું જ્ઞાન ન હોય તો પણ દર્શન મોહના ઉપશમાદિક સામાન્યપણે તત્વ શ્રદ્ધાનની શક્તિ પ્રગટ હોય છે, એ પ્રમાણે એ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ નથી. પ્રશ્ન અવ્યાપ્તિ દૂષણનો હતો, એને અવ્યાપ્તિ છે એવી વાત લઈ અને પ્રશ્ન કર્યો કે એને આ બધા નામ નથી આવડતા, આ બધું નથી આવડતું, તો પછી એને શ્રદ્ધાન ક્યાંથી હોય? તો અહીંયા પંડિતજી આ સ્પષ્ટતા કરી કે ના, એવું અવ્યાપ્તિ દૂષણ અહીંયા નથી. કેમ કે એને જે શ્રદ્ધા થઈ છે ને, એ શ્રદ્ધા થવામાં એને કંઈક એમ નથી કે એને બિલકુલ જ્ઞાન નથી, એમ નથી. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થોડો હોય, પણ એમ ન હોય કે એ પૂર્ણપણે જ્ઞાન ઢંકાઈ ગયું હોય એવું ન હોય. જીવને ક્યારેય જ્ઞાન પૂર્ણપણે ઢંકાઈ ગયું હોય એવું નથી હોતું. કેમ કે આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, બારમાં ઉઘાડ એને ઓછો વધતો હોય તો હોય, તેમ છતાં પણ એને એટલું તો થઈ શકે છે, સાચી શ્રદ્ધા કરવા માટે જેટલું જ્ઞાન જરૂરી હોય એટલું જ્ઞાન તો થઈ શકે. ભોળો હોય, બહુ બીજી વાતની સમજ ન પડતી હોય, છતાં પણ એને સમ્યક દર્શન થઈ શકે. પશુને સમ્યક દર્શન થઈ શકે છે, તો એમાં પણ એમ જ છે. જ્ઞાનનો એનો ઓછો ઉગાડ છે, છતાં સમ્યક દર્શન થઈ શકે. એટલે કે એની શ્રદ્ધા થવી, એ સમ્યક દર્શન એ થઈ શકે. અને એમાં તો એને શું શ્રદ્ધા થવાની છે? અને એ શ્રદ્ધા કેવી છે? તો કે પોતે પોતાનું અસ્તિત્વ છે એવું શ્રદ્ધાન થવું, અને એ અસ્તિત્વ બીજાથી જુદું છે એવી શ્રદ્ધા થવી. હવે આવી શ્રદ્ધા થવા માટે થઈને એનો એટલો જ્ઞાનનો ઉઘાડ તો હોય જ છે. કોઈ કર્મને કારણે થઈને એવું નથી બનતું કે એને એવા કર્મને લીધે થઈને, એવા ઉદયને કારણે થઈને એને એવી શ્રદ્ધા ન થઈ શકે, એમ નથી બનતું. એટલે તિર્યંચના, નારકીના ભાવમાં, મનુષ્યના ભાવમાં કે દેવના ભાવમાં પણ એને આ રીતે સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા થાય છે. તો તિર્યંચને જ્યારે શ્રદ્ધા થાય છે ત્યારે એમાં સાતે તત્વો કઈ રીતે આવે છે એ અહીંયા તર્ક દ્વારા સમજાવે કે એ શ્રદ્ધાન થાય છે. અને પછી બીજી રીતે સ્થૂળતાથી જોઈએ તો સુખ ક્યાં છે, એ સુખ ક્યાં છે એમ કરી, અને એ સુખની પ્રાપ્તિ માટે અને જે દુઃખ આપનારા જે છે એને દૂર કરવા માટે ની જે એની શ્રદ્ધા છે એ શ્રદ્ધા યથાર્થ છે, એટલે એમ કરીને મોક્ષનું સ્વરૂપ જણાવ્યું. અને એમ કરી અને અહીંયા નિર્જરા બંધ અને નિર્જરાની પણ વાત કરી, અને એ નવું ન થાય એ માટે થઈ, અને નવા કર્મ ન બંધાય એટલા માટે થઈને આશ્રવની એમ સંવરની પણ વાત લઈ લીધી. એટલે એ શ્રદ્ધાંત તો બરાબર જ છે. હવે આટલી સાતે તત્વો કઈ રીતે છે આ તર્ક દ્વારા સમજાવ્યું છે એ વાત સામાન્ય છે. એ વાતને આપણે એટલી જ સમજવાની છે કે એનું સમ્યક્ત્વ તિર્યંચનું પણ જે છે તે બરાબર છે, એટલા સુધી જ વાત સમજવાની છે. હવે તર્કથી આપણે કોઈને બીજાને સિદ્ધ કરીને સમજાવવા જવાની માટે એ વાત કરી છે એમ નથી. એ તો અહીંયા તત્વાર શ્રદ્ધાન જે છે એમાં કોઈ દોષ નથી, એ રીતે આપણે એ વાતને સમજવાની છે. હવે અહીંયા આગળ બીજી વાત લે છે કે વિષય કસાય આદિ વખતે પણ સમ્યક્ત્વીને તત્વ શ્રદ્ધાન, કેમ કે શાસ્ત્રમાં કેટલીક વાત આવે છે ને એના માટે થઈ અને સ્પષ્ટતા કરવી છે એટલે કહ્યું. પ્રશ્ન અહીંયા કર્યો છે કે જે કાળમાં સમ્યક દ્રષ્ટિ વિષય કસાયોના કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્વોનો વિચાર જ નથી. સમ્યક દર્શન થયા પછી સાચી દ્રષ્ટિ થઈ, સાચી શ્રદ્ધા થઈ છે, તે પછી એ જે કંઈ કાર્યો કરે છે એ વખતે એને વિષય પણ હોય અને એ વખતે એને કષાયો હોય, કષાય એટલે રાગ અને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ પણ હોય, અને એ રીતે પ્રવૃત્ત થયો હોય તો એ વખતે શું હોય એની વાત કરે છે. એટલે એના સંબંધીનો પ્રશ્ન છે કે જે કાળમાં સમ્યક દ્રષ્ટિ વિષય કષાયોના કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્વોનો વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યક્ત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ આવે છે. ફરી પાછું આ અવ્યાપ્તિ દૂષણ આવે છે એમ અહીંયાને લાગે છે. કેમ કે જ્યારે એ બીજો વિચાર કરે છે, વિકલ્પ કયા કેવા રહ્યા છે કે બહારમાં જે કંઈ કાર્ય કરે છે વિષય કે કોઈ પણ પ્રકારના એ ઇન્દ્રિયોના વિષયોમાં રહ્યો છે, કંઈ પણ કરી રહ્યો છે, એ વખતે એને જે વિકલ્પ છે, એ વિકલ્પ વખતે એને ક્યાં પેલી શ્રદ્ધા વર્તે છે? એટલે એ શ્રદ્ધા નથી વર્તતી, તેનો અર્થ કે એ અવ્યાપ્તિ છે, તત્વની શ્રદ્ધાની અવ્યાપ્તિ છે. એટલે એને સમ્યક્ત્વના લક્ષણ તરીકે અવ્યાપ્તિ દોષ લાગે છે. એનો ઉત્તર અહીં આપ્યો છે કે વિચાર છે તે તો ઉપયોગને આધીન છે, જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય. શું કહે છે? ઉપયોગ, ઉપયોગ શું છે? જ્ઞાન અને દર્શન એ આત્માનો ચૈતન્ય સ્વભાવ છે. એમાં જ્ઞાન અને દર્શન જે છે, એ જ્ઞાન કરવું એ સતત ચાલે છે, દર્શન કરવું, જાણવું અને દેખવું, જાણવું એટલે જ્ઞાન કરવું, દેખવું એટલે દર્શન. એ જાણવું દેખવું અહીંયા શ્રદ્ધા નહીં, જાણવું દેખવું જે કહીએ ત્યારે શ્રદ્ધા નથી લેવાની, ત્યાં દર્શન, એ દર્શનનો શબ્દ દેખવું કરવાનો, અને જાણવું એટલે જ્ઞાન. એવું જે છે એ ઉપયોગાત્મક છે. ઉપયોગાત્મક છે એટલે કે જ્યાં ઉપયોગને લઈ જવામાં આવે, ઉપયોગ કહો કે લક્ષ કહો, તો જ્યાં લક્ષને લઈ જવામાં આવે એનું દેખવું ને જાણવું થાય. જ્યાં ઉપયોગને લઈ જવામાં આવે એનું દેખવું જાણવું થાય. એટલે વિચાર થાય છે, એ વિચારની સાથે એ ઉપયોગ રહેલો છે. ઉપયોગ જ્યાં ગયો છે એનો વિચાર થાય છે. ઉપયોગ આંખથી જે દેખાય છે એની સાથે જો રહ્યો છે તો એનો વિચાર થાય. ઉપયોગ કાનથી જે સંભળાય એની સાથે રહ્યો છે તો એનો વિચાર થાય. અને આંખથી દેખાય, કાનથી સંભળાય, નાકથી સુગંધ પણ આવે, છતાં પણ જો ઉપયોગ એમાંથી કોઈની સાથે નથી અને ઉપયોગ સુરત રખડવા ગયો છે, સુરતનો વિચાર કરી રહ્યો છે, તો સામેનું દ્રશ્ય એ જુએ છે છતાં પણ એનું જ્ઞાન નથી કરતો. અવાજ બાજુમાંથી આવે છે છતાં પણ એને એ જાણતો નથી, અને સુગંધ આવી રહી છે તો એને પણ જાણતો નથી. કેમ? તો કે એનો ઉપયોગ ક્યાં ગયો છે? તો કે સુરતમાં ગયો છે, એના ઘરમાં. એટલે જેનો એ વિચાર કરે છે ત્યાં એનો ઉપયોગ છે. એટલે ઉપયોગ જ્યાં જાય ત્યાં એનો એ વિચાર થાય છે. એટલા માટે એ વાત અહીંયા સમજાવી કે વિચાર છે તે તો ઉપયોગને આધીન છે, એનો ઉપયોગ ક્યાં છે ત્યાં એ વિચાર થાય છે. એટલે હવે વાત ઉપર, મૂળ વાત ઉપર આવીએ કે અહીંયા જ્યારે વિષય કસાયની વાત હોય, એટલે કંઈ પણ કાર્ય કરે છે ને એના જે વિચાર જે એનો ચાલી રહ્યો છે ત્યાં એનો ઉપયોગ છે. એટલે જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય, તેનો જ વિચાર થાય. પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિ રૂપે છે, એથી કંઈ એની શ્રદ્ધા ચાલી જાય? ઉપયોગ જ્યાં જોડાય એ પ્રમાણે એનો વિચાર અહીંયા બતાવ્યો. હવે ઉપયોગ અને વિચારની જે વાત જે છે એ તો બરાબર છે, પણ એથી કંઈ એને જે શ્રદ્ધા કરી છે એ થોડી ચાલી જાય. શ્રદ્ધા તો પ્રતીતિ રૂપે છે, વિચાર છે એ તો ઉપયોગને આધીન છે, અને જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય. પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિ રૂપે છે, માટે અન્ય જ્ઞેયનો વિચાર થતાં, બીજું જ્ઞેય છે એને જાણે છે એ વખતે એનો વિચાર થાય છે, એનો ઉપયોગ ત્યાં રહ્યો છે માટે, અથવા તો એને ઊંઘવાનું થાય કે ખાવાનું થાય કે બેસવાનું થાય કે ઉઠવાનું થાય કે જે કંઈ થાય છે તે બધી ક્રિયા, શયન આદિ ક્રિયા થતાં એ તત્વોનો વિચાર નથી. કયા? જે સત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન કરીને વાત કરી છે એ તત્વોનો વિચાર નથી, તો પણ તેની પ્રતીતિ તો કાયમ જ રહેશે. એક વખત જે પ્રતીતિ થઈ ગઈ, શ્રદ્ધાન થઈ ગયું, નિર્ણય થઈ ગયો, અને એ અનુભવ સહિતનો નિર્ણય થયો છે, અનુભવ સહિતની શ્રદ્ધા થઈ છે, તો એ પ્રતીતિ કંઈ ચાલી નથી જતી, નષ્ટ થતી નથી, તેથી તેને સમ્યક્તોનો સદ્ભાવ છે. ભલે બીજા વિચાર કરે પણ એ વિચાર વખત છે, છતાંય એની પ્રતીતિ કંઈ ચાલી નથી જતી, એટલે એને સમ્યક્તોનો સદ્ભાવ છે. એટલે એમાં અવ્યાપ્તિ દૂષણ આવતું નથી, એ અવ્યાપ્તિ દૂષણ નથી, એ વાત અહીંયા કરવામાં આવી છે. અને પછી એમાં એક ઉદાહરણ પણ આપ્યું છે, પણ એ સામાન્ય ઉદાહરણ છે. મૂળ વાત એ છે કે એને એ પ્રતીતિ તો રહે જ છે. તો આપણે અહીંયા મૂળ વાતની સાથે આ જે ઉદાહરણ છે એ પણ જરાક લઈ લઈએ, પછી સ્વાધ્યાય પૂરો કરીએ. કે જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે હું મનુષ્ય છું, તિર્યંચ આદિ નથી, મને આ કારણથી રોગ થયો છે અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નિરોગી થવું જોઈએ, એવી એને પ્રતીતિ છે. હવે એ જ મનુષ્ય જે છે જ્યારે બીજા વિચારમાં પ્રવર્તે ત્યારે એને એવો વિચાર હોતો નથી, છતાં પણ એને શ્રદ્ધા તો એમ જ છે કે હું આ રોગ મટાડું, એ વાતની શ્રદ્ધા, પોતે મનુષ્ય છે તિર્યંચ નથી, એ બધી શ્રદ્ધા તો રહે જ છે. તેમ આ આત્માને પણ એવી પ્રતીતિ તો છે કે હું આત્મા છું, પૂતગળ નથી, એવું શ્રદ્ધાન જે છે પ્રતીતિ રૂપે જે છે એ તો રહે જ છે. અને મને આશ્રવથી બંધ થયો છે અને હવે એ સંવર વડે નિર્જા કરી મોક્ષરૂપ થવું, આ બધું તો એને શ્રદ્ધાન તો એમ જ રહે છે, ભલે ને વિચારે બીજા કરે. એટલે એમ કહ્યું કે હવે તે જ આત્મા અન્ય વિચાર આદિ રૂપે પ્રવર્તે ત્યારે પણ તેને એવો વિચાર હોતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એવું જ રહ્યા કરે છે. એટલે વિચાર જે છે એ જુદી વસ્તુ છે, વિચાર જે છે તે ઉપયોગને આધીન છે અને પ્રતીતિ જે છે એ એના કરતાં ભિન્ન છે. આટલું જ અહીંયા સમજાવવું છે. એટલે વિષય કસાય વખતે પણ એનું કંઈ શ્રદ્ધાન જે છે એ કંઈ ચાલ્યું જતું નથી, શ્રદ્ધાન તો એમનું એમ જ રહે છે. હવે આગળ સ્વાધ્યાય આપણે આવતી વખતે કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. પ્રશ્ન નથી તો પછી સ્વાધ્યાય પૂરો કરીએ. જય જીનેન્દ્ર.